અલક્ષ, લક્ષ અને અલક્ષ, જે લક્ષમાં આવતું નથી, જે દેખી શકાતું નથી, જે પકડી શકાતું નથી, એને અલક્ષ કહેવામાં આવે. આત્મા છે છતાં અલક્ષ છે, જેને આપણે અલગ કહે, અલગ એ અલગ ભાવ આવ્યો. એ અલગ એક અપભ્રંશ છે, પણ અલક્ષ છે, કે જે ન પામી શકાય તેવું, ન ઓળખી શકાય તેવું. તો એ અલક્ષને નિરખવા. હવે જે છે એ સાચું નથી, જે દેખાય છે તે સાચું નથી, અને જે નથી દેખાતું એ સાચું છે. શરીર દેખાય છે પણ સાચું નથી, ક્ષણભંગુર છે, નશ્વર છે. આત્મા દેખાતો નથી છતાં એ શાશ્વત છે ને અમર છે. એટલે જે દેખાય છે તે સાચું નથી જ, જે નથી દેખાતું એ જ સાચું છે. તો જે આત્મા નથી દેખાતો એને નિરખવા માટે, એને સમજવા માટે આંતરદ્રષ્ટિની જરૂર છે, અંતર્મુક્તાની જરૂર છે. અને જે પોતાના જીવનમાં અંતર્મુક્તા કેળવી શકે છે એ જ અલક્ષ આત્માને પામી શકે. અહીંયા ઈશ્વરદાસ કરીને મહારાજના સંત છે, એમણે જે કે ગુરુ મહારાજ પાસેથી સાનિધ્યમાં પ્રાપ્ત કર્યું એ બધું ને બધું આપણા માટે જ અહીંયા ગાડી મૂકી દીધું છે. અકબંધ કે જે તત્વ છે, જે ઊંડાણ છે, એને પ્રાપ્ત કરવા માટે મારી દ્રષ્ટિ ગુરુ મહારાજે ઉલટાવી નાખી. ઉલટાવી નાખી એટલે સદ અસદ નો ભેદ આપ્યો મને. અને દ્રષ્ટિ ઉલટાવી એટલે આખી વિચારધારા જ બદલી નાખી. શરીર હું છું એ ભાવ છોડાવીને હું આત્મા છું. હું શરીર તો નથી જ, ભલે આ શરીર દ્વારા મારો પરિચય આપવામાં આવતો હોય, પણ એ મારો પરિચય સાચો નથી. કે જેમ કે એક માણસને રસ્તે જતા ઓળખાવીએ છે કે પેલો પીરા કપડા વાળો જાય છે ને તે, અને કાળા બૂટ પહેરેલા છે. પણ એ માણસ ઘેર જઈને કપડા બદલીને, બૂટ બદલીને આવ્યો, એટલે એનો સાચો પરિચય તો નહોતો જ. એમ આત્મા શરીર વડે ઓળખાય છે, પણ શરીર તો આત્માનું વસ્ત્ર છે. જેમ માણસ વસ્ત્ર બદલી નાખે તો એનો પરિચય સાચો ન મળે, એમ આત્મા શરીરથી ઓળખવામાં આવે તો આત્મા તો એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી આગળ બીજા શરીરમાં. રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવા, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજામાં. તો શરીર એ આત્માનો પરિચય નથી. જેમ માણસને રંગ કપડાના રંગથી ઓળખી ન શકાય, બદલાતો જાય, એમ શરીર પણ બદલાતા જતા હોય છે. અને શરીર બદલાવાને કારણે આત્માનો સાચો પરિચય આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો એને માટે ગુરુ મહારાજે ઈશ્વરદાસજીને બતાવ્યું કે આંખ ઉલટી ભાઈ, દ્રષ્ટિ બદલી નાખી. ભગવાને ગીતામાં એકાદશ અધ્યાય 11માં અધ્યાયની અંદર ભગવાને કહ્યું પોતાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવું. આ કેમ બન્યું કે 10માં અધ્યાયમાં ભગવાને ઘણી બધી વિભૂતિનું વર્ણન કર્યું, ઘણી બધી વિભૂતિ, કે હું આમાં છું, આ મારું છે, હું આ છું, હું આ છું. તો ભગવાને પોતે જ કહ્યું કે અર્જુન આ બધું સાંભળીને તું શું કરીશ, હું તો સર્વમાં એક અંશ રૂપે બેસીને આખા જગતમાં બેઠેલું છું, એકાંશે નસ્તી તો જગત, સર્વમાં એક અંશ રૂપે સર્વમાં બેઠેલો છું, એટલે તે છતાંય અર્જુનને સંતોષ આપવા માટે ભગવાને કહ્યું કે લે તારે વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે, દિવ્ય દર્શન કરવા છે, દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, આ ચર્મ ચક્ષુથી તું ક્યારેય પણ આત્માને મારા વિરાટ સ્વરૂપને સમજી નહીં શકે, પામી નહીં શકે, ઓળખી નહીં, અને એટલા માટે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચિમે યોગમૈશ્વર, મારા યોગના ઐશ્વર્યને તારે જોવું છે, લે દ્રષ્ટિ બદલી રાખ, દ્રષ્ટિ બદલી એટલે ઓપરેશન કર્યું છે, આંખો કાઢીને બીજી નાખી દીધી છે, એ દ્રષ્ટિ બદલવી એટલે સમજણ બદલી નાખવી, જેને સમજફેરના નાટક આવે છે, સમજફેરનું નાટક, એમ આ જગત પણ એક સમજફેરનું નાટક જ છે, જો એમાંથી સમજ આવી જાય, બદલી સમજ બદલાઈ જાય, ઓ આ તો વાસ્તવિકતા છે જ નહીં, માત્ર નાટક છે, તો વાસ્તવિકતા તરફ જવું છે, કઈ ક્યાં જઈશું, ચલો આત્મા તરફ, તો એના માટે દ્રષ્ટિ બદલવી પડશે, સર્વત્ર સમદર્શન, બધે જ્યાં જુઓ ત્યાં એના જ સ્વરૂપ દેખાવા જોઈએ, સર્વની અંદર, ઉપનિષદે કહ્યું અગ્નિનો દ્રષ્ટાંત આપીને, અગ્નિ દરેક જગ્યાએ જુદો 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 દેખાય છે, પણ સર્વત્ર અગ્નિનું સ્વરૂપ એના ગુણધર્મો તો એક જ છે, એમ સર્વત્ર અગ્નિની માફક પ્રસરેલો આત્મા એના ગુણધર્મ દરેકની અંદર એક સરખા છે, એમ કહેવાય કે જો આત્મા બધે સર્વત્ર એક સરખો છે તો આ બધા સુખી દુઃખી કેમ, ઓછી બુદ્ધિ વધારે બુદ્ધિ, વધારે શક્તિવાળા ઓછી શક્તિવાળા, કોઈ ગરીબ કોઈ ભિખારી કોઈ રાજા, આવું બધું કેમ, તો એ ભેદ ત્યાં પડે છે, આત્મા તો સર્વત્ર ગુણધર્મ દરેકમાં એક જ પડેલા છે, જેમ અનેક પાત્રમાં ભરેલું પાણી હોય, પણ એ પાત્રના અનુરૂપ રંગ પાણી વધતા ઓછા પ્રમાણે એની અંદર પ્રતિબિંબ તો પડવાનું જ છે સૂર્યનું, પણ એ પાત્રના આકારે અને એમાં ભરેલા પાણી ઉપર પ્રતિબિંબને લીધે એનો આધાર રહેલો, પ્રતિબિંબ આત્માનું પરમાત્માનું સર્વત્ર પડે છે, કીચડમાં પડે છે, પાણીમાં પડે છે, પછી ક્યાંક લોહીનું ખાબોચ્યું એની અંદર પણ પડે છે, કોઈ પણ પ્રવાહીની અંદર પડે છે, તો એ પ્રવાહીના ગુણધર્મો જુદા જુદા છે, અંદરનું પ્રતિબિંબ તો માત્ર એક જ છે, એમ શરીરના ગુણધર્મો એના કર્મભેદ એનો પ્રારબ્ધ આ બધી ઉપર આધાર રાખતા હોય છે, જુદા 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 અને જુદા જુદા કર્મભેદ અને પ્રારબ્ધને કારણે એ સુખી દુઃખી નાનો મોટો રંગ બુદ્ધિશાળી મૂર્ખ એ થતા, ઘૂંટવામાં મિનરલ વોટર હશે તો એની અંદર પાણી તો પ્રતિબિંબ પડવાનું જ છે, અને કાદવની સાથેનું પાણી ભરેલું એ પડ્યું છે તો પણ એની અંદર પ્રતિબિંબ તો દેખાવાનું, તો એ જુદા ક્યાં પડ્યા, એના સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપે તો આત્મ તત્વ દરેકમાં સમાન સરખું છે, સમાન ગુણધર્મ વાળું, પણ સ્થૂળ ભાવની અંદર જે રીતે જુદા પડ્યા એને કારણે સુખ દુઃખાધિકારના ભોગતા કરતા ભોગતા બને છે પાપ પુણ્યના, અને એટલા માટે સર્વત્ર સમદર્શન, શરીરથી નહીં ચેતનાથી જુઓ. સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શન. કૂતરામાં, ગાયમાં, બ્રાહ્મણની અંદર, વિદ્વાનની અંદર, બધામાં જે એક જ આત્માને જુએ છે, પંડિતા સમદર્શન, એ પંડિત છે, એ સમદર્શન. તો આત્માની અનુભૂતિ કરવા માટે પહેલા આપણે આપણા પોતામાં જતા રહેવું પડે. અંદર જે બહાર ફરીએ છીએ, બહાર રખડીએ છીએ, બહારના દ્રશ્યો જોયા કરીએ છીએ, એની જગ્યાએ આપણા પોતામાં અંદર ઉતરી જવું જોઈએ, ઉતરી જવું જ પડે. અને બહારના જગતને જોવાનું બંધ કરી દેવામાં આવે એટલે સુધી કે અંતર્મુખતા આવ્યા પછીથી, અંતર્મુખતા થયા પછીથી શરીર ભાવ એ બહિર્ભાવ છે એ પણ છૂટી જાય. જ્યાં શરીર ભાવ હું પોતે નથી, હું શરીર, શરીર મારું નથી, હું તો એમાં રહેનારો એક ચેતન તત્વ છું કે જેને લીધે આખું શરીર જીવી રહ્યું છે. અને જો એ ચેતન તત્વ શરીરમાંથી બહાર નીકળી જાય તો શરીર મરી જાય છે. એ ગુણધર્મ શરીરનો છે. ભોગ ભોગવો, સુખી દુઃખી થવું, મૂર્ખ વિદ્વાન થવું, ગરીબ કે સમૃદ્ધ થવું, આ બધા શરીરના ધર્મો. એ જોવા માટે ઈશ્વરદાસજી કે છે, આંખ ઉલટી ગઈ, જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય, પોતાનામાં જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે જ પોતાના આત્માનું નિરીક્ષણ થઈ શકે છે. આત્માનું નિરીક્ષણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું અનુસંધાન કરો, એનાથી જ આત્મા સુધી પહોંચાશે. પણ આપણે શરીરનું અનુસંધાન કરી, શરીર અનુસંધાન, આત્મા સુધી પહોંચવાની આપણી ઠેવના જ નથી, ઈચ્છા જ નથી, ક્યાંથી પહોંચી શકવાનું? પણ ભગવાને કહ્યું, દિવ્યમ દદામી દે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ જો સર્વમાં હું છું, મારું સ્વરૂપ, મારો અંશ છે, અને જે શરીર છે એ હું નથી, હું આપણું, એ આપણું પણ નથી, એ વાસ્તવિકતા છે જ નહીં. શરીર, શરીર માત્ર સ્વપ્ન છે. સ્વપ્નને વાસ્તવિકતા કહેશો ખરા? સ્વપ્નને વાસ્તવિકતા તો નહીં જ કહી શકાય. કેમ? જે સ્વપ્ન જોયું તે જાગ્યા પછી એ વસ્તુ નથી, અને સુતા પહેલા એ નથી. સ્વપ્નમાં જોયું પછી જાગી ગયા, કશું દેખાતું નથી, તો સુતા પહેલા જોયું તું કઈ આમાં, એમાંનું કશું જે જોયું સ્વપ્ન, એમાંનું કશું જ નથી. તો જે સુતા પહેલા નહોતું, જાગ્યા પછી પણ નથી, તેને શું કહેવામાં આવશે? સ્વપ્ન છે, મિથ્યા છે, એ સાચું નથી. એવી રીતે આ શરીર જન્મ પહેલા નહોતું, મૃત્યુ પછી નથી રહેવાનું, માટેની વચ્ચેની અવસ્થા કાલ્પનિક છે, એકમાત્ર કલ્પના, ભ્રાંતિ. એ ભ્રાંતિને કારણે, એ ભ્રાંતિને કારણે આપણે આપણા શરીરને જ પોતે આપણું પોતાનું સ્વરૂપ માનીએ છીએ. પણ જ્યાં સુધી અંતરદ્રષ્ટિ ન થાય, આત્માને ઓળખવા માટેનો આપણે પ્રયત્ન ન કરીએ પુરુષાર્થ, ત્યાં સુધી નહીં દેખાય, નહીં સમજાય. અને ગમે એટલી ઉપાસના સાધના કરીશું તો પણ, નરસિંહ મહેતાએ જેમ કહ્યું ને, ત્યાં સુધી એ બધું જ નિમ્ન છે. જ્યાં લગી આત્મા તત્વચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, સાધના આ જૂઠી. આત્મ તત્વચિન્યો નહીં ત્યાં સુધી બધી જ સાધના, બધું સાધન ભજન વ્યર્થ જાય છે. અને એટલા માટે આત્માનું ચિંતન કરવાનું, આત્માનું સંધાન કરવાનું, અને એ રીતે એને માટે ઈશ્વરદાસજી મહારાજને ગુરુ મહારાજ સંતરામ મહારાજે કહ્યું કે જો આત્મા ઓળખવાની રીત કઈ, આંખ ઓલટી ગઈ. અને જે ગુરુ મહારાજે આદેશ ઉપદેશ જ્ઞાન આપ્યો, એ જ ઉપદેશ ને એ જ જ્ઞાન ઈશ્વરદાસજી મહારાજે આ પદની અંદર, આ પ્રભાતની અંદર આપણા સુધી મોકલી આપ્યું કે લો સંગ્રહી રાખ્યું છે, બધાએ થોડું થોડું સત્સંગના રૂપે વહેંચી લેજો, જેથી ગુરુ મહારાજના મુખની વાણી, ગુરુ મહારાજના શ્રીમુખનો ઉપદેશ આ તમારા સુધી મોકલી આપું છું. કદાચ હું હઉ કે ના હઉ, પણ આ ભાથું આ પોટલી બાંધી છે, જયારે જરૂર પડે ત્યારે માંથી છોડી દેજો. આંખ ઉલટી ભાઈ અલખને નિરખવા, બસ સમજણ બદલાઈ જવી જોઈએ. અને આખું જગત છે એ સમજફેરનું નાટક છે. ખૂબ રડતા હો, ખૂબ રડતા હો, બંધ ન રહેતા હોય, બંધ ન રહેતા હોય જરાય, પણ કોક આવીને એક ઈશારે વાત કરી જાય, તરત રડવાનું બંધ થઈ જશે. કેમ, પેલી વ્યક્તિએ કઈક એવા બે શબ્દો કહ્યા, સમજણનું નાટક બદલાઈ ગયું, એનો નવો અંક પડી ગયો, પેલો રડવાનો અંક પૂરો થઈ ગયો એપિસોડ, અને નવો એપિસોડ શરૂ થયો. એ કેવી રીતે સમજણ ફેર, સમજ ફેરનું નાટક જેને કહે. તો આમ વ્યથી થઈએ, દુઃખી થઈએ, આમ આકળ વ્યાકળ થઈ ગયા છીએ, પણ કોઈક માણસ આપણને બહુ સરસ રીતે સમજાવી જાય, સરસ સમજાવી જાય, તે પેલું મગજમાંથી પેલું નાટક પૂરું થઈ જાય, નવું શરૂ થઈ જાય. આજે જેમ હું બપોરે વાત કરી હતી, એ માણસ પોતાનામાં જો સાચી સમજણ કેળવે ને, તો આપોઆપ એ દુઃખમાંથી સુખમાં આવી જાય. એટલે ઉત્સાહને ઉત્સવ બનાવી અને એને માણો, આનંદ કરો. જે કઈ ઉત્સાહ છે આપણામાં, એનો ઉત્સવ બનાવીને નાચો, કૂદો, આનંદ કરો. અને એ પણ સમજફેરનું નાટક જ છે. કારણ આપણે તો દુખી એકલા જ છીએ આપણા મનથી, પણ આપણી આજુબાજુના બધા સુખી છે. દુખી એકલો, કબીરજી પણ કહી દીધું, સુખિયા સબ સંસાર એક કબીરા દુખિયા, ગાવે ઓર રોવે, બસ ગાઈ ગાઈને રડ્યા કરે. કબીરે કબીરદાસ કહે, હું એકલો દુખી છું. મહાપુરુષોએ સાચી સમજણ આપવા માટેના બધા રૂપક મૂકી દીધા છે. સાચું સમજતા શીખો કોઈ ને કોઈ રીતે. વર્ગમાં શિક્ષક શીખવાડતો હોય વિદ્યાર્થીઓને, એક રીત, બે રીત, એક દાખલો, બીજો દાખલો, પાંચ પચીસ દાખલા વડે પેલી રીત શીખવાડી દીધી, એમ મહાપુરુષો પણ પોતપોતાની આગવી સમજણને આગવી રીત પ્રમાણે દરેક પોતપોતાની રીતે સમજાવી રહ્યા છે. લો આ દાખલો જુદી જુદી રીતે ગણાવે, પણ જવાબ બધાનો એક જ નીકળે, રીત જુદી હોય. એમ મહાપુરુષો પણ આત્મદર્શન કરાવવા માટે જુદી જુદી રીતો બતાવે, હોય બધી એનું પરિણામ, એનો જવાબ એક જ, એક સરખો હોય બધાનો. ત્યાં કોઈ કોઈ સંત જુદા ના પડ્યા હોય, વિચારધારા ભલે જુદી હોય, પરંપરાઓ ભલે જુદી હોય, પણ બધાના પરિણામ માત્ર એક જ, એક જ દોરીએ બંધાયેલા. એટલે આત્માનું દર્શન કરવા, આત્મચિંતન કરવા, આત્માની અનુભૂતિ કરવા માટે હંમેશા આપણા જીવન, આપણી જીવનની યાત્રાને બહિર્મુખતામાંથી ફેરવી લઈ અંતર્મુખ કરવી, એનું નામ છે આંખ ઉલટી. આપણે આપણા વિચારોને બદલી નાખો. વિચારો જે બહાર પ્રવાહિત થાય છે, એ વિચારોને અંદર લઈ જાઓ. હું કોણ છું, હું ક્યાં છું, હું કેવો છું, આખા શરીરની અંદર ફરો, આત્માનું સંધાન કરો, આત્માનું ચિંતન કરો કે શરીરમાં હું ક્યાં છું, એનું અનુસંધાન કરો, તો જ એ અંતર્મુખતા, અંતરયાત્રા જે અંતરયાત્રા છે, એ જ આપણને આપણો પોતાનો સાચો પરિચય કરાવી આપશે. જે અલગ છે એનો અનુભવ થશે, આ આત્મા છે, હું શરીર તો છું જ નહીં, શરીર હતું તો બળી ગયું છે, અને હું એનો સાક્ષી જોનારો એમને ઉભો છું. એ રીતે આત્માનુભૂતિ કરવા માટેની અંતરદ્રષ્ટિ, અલખ ને નિરખવા, આંખ ઉલટી ભઈ અલખ ને નિરખવા, બસ દ્રષ્ટિ કહેવાય. માત્ર આંખની દ્રષ્ટિ નહીં, વૈચારિક દ્રષ્ટિ. આંખ તો બહારનું જોઈ શકશે, સૂક્ષ્મને જોવા માટે સૂક્ષ્મની જ જરૂર પડશે, સ્થૂલને જોવા માટે સ્થૂલ જ કામ લાગશે. આંખો સ્થૂલ છે, આખા સ્થૂલ જગતને જોઈ શકશે, બધું જ જોઈ શકશે, પણ એ સૂક્ષ્મ એવા આત્માને નહીં જોઈ શકે, કારણ આંખનો વિષય નથી. એના માટે સૂક્ષ્મ ચિંતનથી અંદર ઉતરવું પડશે, સૂક્ષ્મ ચિંતન વડે સૂક્ષ્મ આત્માની અનુભૂતિ થઈ શકે છે. બાકી તો એ આંખથી જોઈ શકાવવાનો નથી, જીભથી ચાખી શકાવવાનો નથી, કાનથી સાંભળી શકાવવાનો નથી, નાકથી સૂંઘી શકાવવાના નથી. એ આત્મા કે જ્યાં ઇન્દ્રિયો કશું જ કામ ના કરી શકે એની આગળ, આટલા વર્ષની ઉંમર થઈ આપણી આ ઇન્દ્રિયો વડે આત્માને કઈ જોઈ શક્યો, અનુભવી શક્યા ખરા. બહારનું આખું જગત અનુભવાશે, પણ આત્માનું અનુભવ નહીં કરી. એના માટે સૂક્ષ્મ ચેતનાને પામવા માટે સૂક્ષ્મ ચિંતનની આવશ્યકતા છે, અને એટલા માટે સૂક્ષ્મ દ્રષ્ટિથી, સૂક્ષ્મ ચિંતનથી સૂક્ષ્મ આત્મા સુધી પહોંચવાની આ યાત્રા છે. અનુભવી હોય તો અર્થ જાણે, જે અનુભવી હશે એની પાસે જવું પડશે. અને અનુભવી આપણે બાપજી છે, ગુરુ મહારાજ છે. ઈશ્વરદાસજી પણ ગુરુ મહારાજની પાસે ગયા અને પછી કહ્યું, અનુભવી હોય તો અર્થ જાણે. એમને તો મળી ગયો ગુરુ મહારાજ પાસેથી, પણ અનુભવ કરતા શીખો કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું શું કર્તવ્ય છે, હું ક્યાં જવાનો છું. આ ચાર પાંચ પ્રશ્નો ઉપર ચિંતન કરો. ધીરે 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 હું કોણ એ સમજાશે. બાકી ભૌતિક વ્યવહારની અંદર ક્યારે પણ આત્માનું ચિંતન કે આત્માનો અનુભવ ક્યારે નહીં થાય, નહીં કરવા દે. વ્યવહાર આત્માનો અનુભવ નહીં કરવા દે. વ્યવહાર વ્યવહારની અંદર ઢસડી જશે, પરાણે ઢસડી જશે. આવો નથી જવું, ખેંચીને તાણીને લઈ જશે, પણ આત્મા તરફ નહીં. આત્મા તરફ જવા માટે તો આપણી પોતાની દ્રષ્ટિ આપણે કેળવવી પડશે, આપણે પોતે અંતર્મુખ થવું પડશે, તો જ ત્યાં સુધી પહોંચી શકાશે. અને એટલા માટે કહ્યું, આંખ ઉલટી ભઈ અલખને નિરખવા, અને જે અનુભવી હોય એ જ એને પામી શકે છે. જય મહારાજ.